दशरथजी पुत्र सुपुत्र एवा રામને માટે પોતાના હૃદયની અંદર જેનો પરિચય છે ભગવાનનો પરિચય હૃદયથી હોય, બુદ્ધિથી નહીં, માત્ર આંખથી નહીં, પણ જેને ભગવાનનો પરિચય હૃદયથી છે એ જ ભગવાનને સાચી રીતે ઓળખી શકે. કૈકેયી એ ભગવાનને ઓળખ્યા છે બાલ સ્વરૂપ, વાત્સલ્યના સ્વરૂપ. મારા દશરથજી એને હૃદયથી પરિચય છે કે મારો આ રામ છે. એટલે જીવનની અંદર ક્યારેક ઘણી બધી ભયંકર પરિસ્થિતિ આવે, ઉચાટ આવે, તોફાન આવે આપણા પોતાના જીવનમાં, મનમાં, શરીરમાં, ત્યારે એ ઉચાટ ને ભયંકર પરિસ્થિતિમાં પણ જો કોઈક આશરો હોય, કોઈ એક વિશ્રામ હોય, તો એક સાચી સમજણ સાથે પોતાના નિજ સ્વરૂપની નજીક બેસ. દશરથજી પણ આટલી બધી ઝંઝાવાતોની વચ્ચે પોતાના હૃદયમાં બેઠેલા રામને સમજી શક્યા છે, ઓળખી શક્યા છે. એટલે કહ્યું કે રાણી સુબસ બસહી ફિરી અવધ સુહાઈ. રામની અંદર એ સામર્થ્ય છે, રામમાં એની એ આવડત છે કે તારું ઉજ્જળ કરી નાખેલું આ અયોધ્યાને ફરી વસાવવાની એનામાં કુશળતા છે, કુનેહ છે. તું ભલે અત્યારે આ રીતે કર, પણ આ ઉજ્જળ ત્યાં ઉજાડી નાખેલી અયોધ્યાને ફરી રામ સિવાય બીજો કોઈ નહીં એને વસાવી શકે, નહીં ઠારી શકે, અને રામ જ ઠારશે. એટલે રામની અંદર એટલો વિવેક છે, નમ્રતા છે, આવડત છે, કુનેહ છે. માણસ માણસ વચ્ચે ભેદ આટલો જ હોય છે, એનામાં કેટલી કુનેહ છે કામની, કોઈ પણ સમસ્યાનું નિવારણ કરવાની એનામાં ક્ષમતા હોય એ બગડેલાને ફરી સુધારી શકે. સુબસ બસાઈ ફેરી વધ સુહાઈ સબ ગુણધામ રામ. રામની ક્ષમતા આટલી ઊંચામાં ઊંચી છે, ઉજ્જળ કરેલા અયોધ્યાને ફરીથી વસાવવા. ઉજ્જળ કરેલા અયોધ્યાને ફરી રામમાં વસાવવાની શક્તિ, જેમ ઘર કોઈ એક સુપાત્ર દીકરો હોય પોતાની ક્ષમતા પ્રમાણે ભણી ગણીને બુદ્ધિથી એને ઊંચું લાવે, ખાળે પાડે, સુખ શાંતિ આપે, અને એમ થાય કે પરિવારમાં થાય કે ભાઈ આ છોકરો આ દીકરો સુપાત્ર છે, એનામાં ક્ષમતા છે. મહારાજ દશરથજી પણ પોતાના રામને હૃદયમાં બેસાડેલા રામને નો પરિચય છે કે આ બધું ઉજ્જળ થઈ જશે, પણ અંતર આત્માની અંદર જો સાચી સમજણ હશે કે હું આત્મા છું, તો વિકૃત થયેલી આ બધી જ પરિસ્થિતિ શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા, આસક્તિ દેહાધ્યાસ મોહ દ્વારા બધું જે બગડેલું હશે એ ફરી સુબસ બસહી ફરી અવધ સુહાઈ સબ ગુણધામ. રામમાં ક્ષમતા છે, એનામાં એ સદગુણ છે, એને ફરી વસાવી શકશે. એટલે કઈ ને સમજાવતા કે બસ હવે આની અંદર મારે કઈ કહેવા પણ રહ્યું નથી, કરીએ ભાઈ સકલ સેવકાય. બધા જ ભાઈઓ એમના માનીશ કે ભરત રાજ લઈને સત્તા લઈને બેસી જશે, રામ જ સંભાળશે આ બધું, તું તારી આંખે જોઈ શકીશ, અને બધા જ ભાઈઓ એની સેવામાં જ હશે, કોઈ ઉપર કોઈ આગુ પાછું નહીં થાય, કોઈ ઉપર આવવા પ્રયત્ન કરશે જ નહીં ને, ઈચ્છા જ નહીં થાય. અને ફરી પાછું ત્રણ લોકમાં રામનો જ યશ થવાનો છે, લખી રાખજે. રામને કોઈ પણ મિટાવી શકવાનું નથી, કોઈ આગુ પાછળ કરી શકવાનું. ભલે તું ભરતની પાછળ પડ્યું, ભરત માટે તને તારા પોતાનો પુત્ર છે, તારા પંડ જણ્યો છે, એટલા માટે તને. પણ રામ ને માટે સર્વને જે ભાવ છે, રામની અંદર જે ક્ષમતા છે, અને રામ સર્વને પોતાની સાથે રાખી શકે. બધા જ ભાઈઓ સેવા કરશે અને હોય તે ઉપર રામનો યશ સર્વત્ર ફેલાયેલો હશે. તારું કશું ચાલવાનું નથી, તું ગમે એટલું કરીશ. રામને વનમાં ધકેલી દઈ, રામને કાયમ માટે છેક અંધારામાં ખૂણામાં નાખી દેવાની ઈચ્છા કરતી હઈશ, ભલે કુબુદ્ધિ તરીકે, કુબજા મંત્રા તરીકે. બુદ્ધિને કદાચ આ જીવનના એક ખૂણાની અંદર ફેંકી દેવામાં આવે વિકૃત કરીને, તો પણ આ શરીરનો જે આત્મારામ છે, એ આત્મારામ સક્ષમ છે. બગડેલું બધું જ ફરીથી સંભાળી શકવાની એનામાં ક્ષમતા છે. ભલે એક તું એક કુબુદ્ધિ છું, પણ તારે પણ એની અંદર પાછા આવવું પડશે. બધા જ ભાઈઓ આત્માની સાથે, જે ચિત્ત બુદ્ધિ અહંકાર જે છે, એ બધા જ ભાઈઓ પાછા આવશે. બસ બસહી અયોધ્યા ફરી સરસ થશે અને રામનો યશ એ બધા જ ગાશે, ત્રણે બધા ભાઈઓ પણ. પણ આ તું જે હઠ કરીને બેઠી છું અને જેને રંજાડવા માંગુ છું એ રંજાડવાનો નથી. કદાચ બુદ્ધિ કુબુદ્ધિ થાય, આખા જીવતરને, આખા શરીરને, આખા ભવને અતો નતો કરી નાખે, બગાડી નાખે, વેડફી નાખે, તો ભલે કઈ કઈ મારા જીવનને કુબુદ્ધિ તરીકે. દરેક દસ રથ, દસ ઇન્દ્રિયોનો રથ છે આ, એમાં આત્મા રાજા છે. બુદ્ધિ કુબુદ્ધિ કઈ કઈ બેઠેલી છે અને એ આ જીવન ધૂળ કરી નાખવા બેઠી છે. પણ કે છે એમ આત્મા ધૂળ થઈ શકતો નથી, અને એ તો બધું અમર રહેવાનું જ છે, શાશ્વત છે. પણ તોર કલંક, પણ તે જે આ બધું બગાડ્યું છે ને, આ બધાને દુખી કર્યા છે. બુદ્ધિ હંમેશા કુબુદ્ધિ બધાને દુખી કરતી હોય છે, પોતાના જીવનમાં પોતાને દુખી થવું પડે. એટલે કુબુદ્ધિ ઉપજીતી માટે આવું થયું તું, કઈ કઈ તો કુબુદ્ધિ છું. એ માણસ આવો નહોતો, માણસ તો બહુ સારો હતો, પણ કુબુદ્ધિએ આમ કરાવી નાખ્યું. એ તો સજ્જન એમ. આ તારી કુબુદ્ધિ, તોર કલંક, તારું કલંક જે રામને વનમાં મોકલવાનું, મોર પછી તાવ અને મારો પશ્ચાતાપ. તારો કલંક એવો ભયંકર કલંક તારું હશે અને મારો પશ્ચાતાપ એવા ચરમસીમા વાળો છે. જીવતે જીવતા તો તારો પીછો નહીં છોડે, પણ મર્યા પછી એ વળઘાટ અનંત કાળ સુધી તારામાં રહેશે. વળઘાટ તોર કલંક, તારું કલંક અને મારો પશ્ચાતાપ આ જીવાત્મા જ્યાં હશે ત્યાં સુધી, જ્યાં હશે ત્યાં આગળ, એ મર્યા પછી પણ એને શાતા નહીં વળે. કારણ કર્મ પાછળ પડેલું હોય છે પ્રારબ્ધ, અને કરેલું કર્મ માણસને કલંક, દુર્ગતિ અને દુરાચાર, એ બધું પશ્ચાતાપ, દુઃખ, એ બધું જ આપનારા હું છું. એટલે જન્મો જન્મ સુધી તારો આ કલંક અને મારો પશ્ચાતાપ પીછો નહીં છોડે. મુએ હું ન મીટહી ન જાય કાઉ, ક્યારે પણ તારી આગળથી ખસશે નહીં. તારું પ્રારબ્ધ એવું વળગેલું રહેશે, તારે ભોગવવું જ પડશે, ભોગવવું જ પડશે. અને એનું કારણ છે, જુઓ આજ સુધી દશરથ રામ પાડશે, કારણ કે રામમાં એને પ્રેમ હતો. પણ કૈકેયીનું નામ કોણે પાડ્યું આજ સુધી? એ જ કલંક, કોઈ કઈક તારી દીકરી નામ કઈ કઈ રખાતું છે? આટલી સમજણ હોય કોઈ કોઈ ગામડાનો બિલકુલ નાનામાં નાના માણસ, અભણ માણસ હોય ને તો કઈ કઈ નું કઈ કઈ નામ તો પોતાની દીકરીનું રાખશે જ નહીં. તોર કલંક મુએ હું ન મીટહી, ન જાય કાવ, ક્યારે જવાનું નહીં, ક્યારે મટવાનું નહીં. તારે હવે કઈ, રામ તો શાશ્વત છે, એ ફરી બધું જ સંભાળી શકશે, પણ જે આ કુકર્મ છે ને એને કોઈ બધા યાદ રાખશે, કોઈ ઇતિહાસ યાદ રાખશે, યોગ યોગ સુધી યાદ રાખશે. નીકળા હવે જો કહી દઉં છેલ્લે છેલ્લી, જેને ચરમસીમા ક્લાઇમેક્સ કહેવાય, હવે તને છેલ્લું કહી દઉં છું. આ ઘરમાં તો ઘર છોડીને તો ક્યાંય જવાનું નથી, તારે નથી જવાનું, મારે ક્યાં નથી, પણ તને હવે છેલ્લા શબ્દોમાં કહી દઉં છું, હવે તને જે ઠીક લાગે ને તું કર. આ બધું જ મેં મારી જાતે મારા મનથી છોડ્યું. જ્યારે પણ આવી જફાઓ મનથી આપણે છોડી દઈએ ને તો જ છૂટી શકે, તો જ આત્મારામ પરત થઈ શકાય, ભગવાન સુધી પહોંચી શકાય. ઘરની અંદર બિલકુલ વૃદ્ધાવસ્થા આવી ગઈ, છોકરા હેરાન કરતા હોય, ન માનતા હોય, છોટે કહે દીધું ભાઈ હવે તને ઠીક લાગે એમ કર, તો આ ખૂણામાં એક બાજુ મારી મેં અબ તો નીક લાગ કરશું, તને જે ઠીક લાગે એ કરવાની તને છૂટ. કેવી પરિસ્થિતિ થઈ છે, હારી જાય માણસ, થાકી જાય, કંટાળી જાય, કે તને ઠીક લાગે એમ ઘર જા, મારે કશું તને કેવું નથી, પણ એક વાત સાંભળી લે, તારું મોઢું ફેરવી લે અને મારી આંખથી મારી નજરથી તું દૂર હટી જા. હવે ક્યારે તારું મોઢું મને બતાવીશ નહીં જીવું ત્યાં સુધી. કેવી ચરમસીમા હશે દાંપત્ય જીવનની અંદર કે જયારે આવું બનતું હોય, મોઢું નથી જોવું તારું, જોવા માંગતો નથી. આ જીવન જીવું ત્યાં સુધી તારું મોઢું, તારું કાળું મોઢું મને બતાવીશ નહીં. કેટલો અંદર વિખવાદ, કેટલું આમ અંદર અલગાવ, ઝેર રેડાઈ ગયું છે. એક તિરાડ પડી ગયું હોય ને તો તિરાડ ગમે એટલું પૂરીએ, ગમે એટલું પૂરીએ, સંધાય જ નહીં, એને ઉતારી જ નાખવું પડે. એને આખું ઉતારી નાખીએ, ફરી નવેસરથી કરીએ ને તો એ તિરાડ ન રહે. બાકી ગમે એટલી પૂર પૂર કરીએ તો એનો હોંધો જ કહેવાય. અગાશીમાં ગમે એટલા વાટા માર માર કરીએ પણ એન્જિનિયરો મારે તો પાછા એ વાટા એ હંધાય, હંધા જ કહેવાય. પાણી ટપકે જ, એક ચોમાહું જોવા દે બહુ થઈ ગયું, બીજા ચોમાહે પાછું બહુ સ્પષ્ટ કહી દીધું કે હવે આપણો આ સંબંધ પૂરો થઈ ગયો, આજે જ છે, એવું નથી. જયારે હઠ એવી પરાકાષ્ઠા એ પહોંચે ને ત્યારે આવી પરિસ્થિતિ પણ વધતા ઓછા પરમ. આજે એટલો વધારો થઈ ગયો છે વિકૃતિનો, વાત ના પૂછો. ડગલે ને પગલે છાશ પારે છેક કર, છેક ખાતા છેડું પડી જાય ને જ ફાવતું જા. પણ આ પરિસ્થિતિ જયારે આજે જ છે એવું નથી. લોચન ઓટ બેઠ મોહ, આંખ બંધ કરી અહીંયાથી તારું મોડું હંતાડી, તારું કાળું મોડું છુપાવીને અહીંથી તું ખસ. ફરી તારું મોડું મને બતાવીશ નહીં. જબ લગી છે પેલા બે હાથ પછાડે બાપલા સાહેબ, હવે આજ રીતે જબ લગી છીએ જીવ ત્યાં સુધી આ તને કહું છું, બે હાથ જોડીને તને કહી દઉં છું ભાઈ સાહેબ, એક અક્ષર બોલીશ નહીં, મારે તારું કશું સાંભળવું, કોઈ જવાબ તારી પાસે મારે જોઈતો નથી, તારી પાસે હું કોઈ અપેક્ષા નથી રાખતો કે તું સારું બોલું, કે હવે પત્ની તરીકે ના ના મારી ભૂલ થઈ, એ મારે સાંભળવાની મારી તૈયારી નથી. તબ લગી જની કછું કહે, શેત પણ મારી સાથે એક અક્ષર બોલવાની હિંમત ના કરીશ, મારે તારી જોડે વાત જ નથી કરવી, તારું મોઢું જ મારે જોવું નથી. યાદ રાખી અભાગણ, પાછળથી એટલો બધો પસ્તાવો થશે, એટલો પસ્તાવો થશે. પેલો ઈજારો આવે છે અને એની પેલી તાંત હોય છે, એ પિંજારો તાંત બનાવવા માટે પોતાના એના માટે ગૌ હત્યા કરી બેસે, ગાયને મારી નાખે. અને શું કહે પેલી તરા, એને બનાવવા માટે ગાયને મારી નાખે. એના શેનાથી બને? પશુના આંતરડા હોય ને, એને સૂકવીને કેળવામાં પછી એને તારી તરફ. તો કહે છે, તને બીજું કોઈ ના મળ્યું? તારે આ તારા જ તારી જિંદગીનું રૂપ એંજવા માટે ગૌ હત્યા કરી છે, એ પાપ તારું ક્યારેય નહીં મટે. જા.